આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈપણ દેશે પોતાનો સ્વાર્થ માટે ટેકનોલોજીનો ઉપયોગ હથિયાર તરીકે ન કરવો જોઈએ. બ્રાઝિલમાં બ્રિક્સ સંમેલનના બીજા દિવસે આજે પર્યાવરણ, COP30 અને વૈશ્વિક આરોગ્ય પર એક સત્ર યોજાશે. સંમેલન બાદ પ્રધાનમંત્રી મોદી બ્રાઝિલિયા માટે રવાના થશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના 3 સ્તંભમાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ઓપરેશન સિંદૂર બાદ સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં વધારો થયો અને દેશમાં આગામી વસ્તી ગણતરીના બંને તબક્કામાં સ્વગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈપણ દેશે પોતાના સ્વાર્થ માટે મહત્વના ખનીજ ટેકનોલોજી અને પુરવઠા શ્રેણીનો ઉપયોગ હથિયાર તરીકે ન કરવો જોઈએ. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ શિખર સંમેલનમાં સંવાદ સત્રમાં શ્રી મોદીએ કહ્યું, મહત્વના ખનીજો અને ટેકનોલોજી ક્ષેત્રે વધારે સહકારની સાથે પુરવઠા શ્રેણીઓને સલામત અને સ્થિતિસ્થાપક બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું, બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક પરિયોજનામાં માંગ આધારિત નિર્ણય લેવા, નાણાકીય સ્થિરતા અને સારી ક્રેડિટ રેટિંગ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું, 21મી સદીમાં લોકોના વિકાસ અને કલ્યાણ માત્ર હદ સુધી ટેકનોલોજી, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પર નિર્ભર છે.
ભારત કે પાસ ડબલ AI પાવર કી એડવાન્ટેજ હૈ. દુનિયા કી નજરો મેં એક હી AI હૈ, વો હૈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. દૂસરી AI હૈ એસ્પિરેશનલ ઇન્ડિયા. જબ એસ્પિરેશનલ ઇન્ડિયા ઓર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કી તાકત મિલતી હૈ, તબ વિકાસ કી ગતિ ભી તેજ હોની સ્વાભાવિક હૈ. હમારે લીએ AI સિર્ફ એક ટેકનોલોજી નહીં હૈ, બલ્કિ ભારત કે યુવાઓ કે લીએ અવસરો કા એક નયા દ્વાર હૈ.
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિટન, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાના સમૂહ બ્રિક્સ શિખર સંમેલનના બીજા દિવસે આજે પર્યાવરણ, COP30 અને વૈશ્વિક આરોગ્ય પર એક સત્ર યોજાશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ કાર્યવાહી માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. શ્રી મોદી ભારતના લોકો અને પૃથ્વીના વિકાસ માટે કરાયેલા પ્રયાસ અંગે પણ વિસ્તૃત માહિતી આપશે. બ્રિક્સ સંમેલન બાદ શ્રી મોદી બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયા માટે રવાના થશે. કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો ગત 57 વર્ષમાં આ પહેલો પ્રવાસ હશે. દરમિયાન આવતીકાલે 4 સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કરાશે. વધુ માહિતી અમારા સંવાદદાતા પાસેથી.
પરિસર કી સંરક્ષણા સે જુડે ભારત દ્વારા લીએ ગયે ઠોસ કદમો કી જાનકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દેંગે. જનમાનસ ઓર ભૂમિ કે હિત મેં કામ કરતે હુએ વિકાસ કે માર્ગ મેં બઢને પર વે અપના સુઝાવ દેંગે. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, પ્રકોપ નિર્વહન સે જુડે વ્યવસ્થા કા સમાધાન, બાયોફ્યુઅલ સહયોગ, બિગ કેટ યોજના કી જાનકારી દી જાયેગી. બ્રાઝિલ મેં ભારત કે એમ્બેસેડર દિનેશ ભાટિયા ને જાનકારી દી કી પ્રધાનમંત્રી કે સ્ટેટ વિઝિટ કે દૌરાન જુલાઈ 8 તારીખ કો 4 MOUs પર હસ્તાક્ષર કિયે જાયેંગે.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંઘે કહ્યું, ભારતે વર્ષ 2030 સુધી 300 બિલિયન જૈવ અર્થવ્યવસ્થાનું લક્ષ્યાંક રાખ્યું છે. તેમણે કહ્યું, દેશની જૈવ ટેકનોલોજી વ્યવસ્થાએ એક દાયકામાં ઝડપી વિકાસ કર્યો છે, તેમજ 50 સ્ટાર્ટઅપની સંખ્યા વધી હવે અંદાજે 11,000 સુધી પહોંચી છે. ડોક્ટર સિંઘે જૈવ ટેકનોલોજીમાં યુવા પ્રતિભાઓ સામે આવતા પડકારોનો પણ સ્વીકાર કર્યો. તેમણે કહ્યું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિદ્યાર્થીઓને સરળતાથી તેમના રસના વિષયને ભણવામાં મદદરૂપ થશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના 3 સ્તંભ, કારોબારી, ન્યાયતંત્ર અને વિધાનસભામાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો છે. શ્રી ધનખડે કહ્યું, પોતાના ક્ષેત્રમાં દરેક સંસ્થા સર્વોચ્ચ છે. એક ક્ષેત્રની બીજા ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની દખલગીરી એ લોકશાહી માટે જોખમી સાબિત થઈ શકે છે. કેરળના કોચીમાં આજે રાષ્ટ્રીય કાયદા અને અદ્યતન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, ભારતે શાંતિ અને સદભાવ પર આધારિત વિશ્વના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ હાલ કેરળના 2 દિવસના પ્રવાસે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન સ્થાનિક સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં વધારો થયો છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ ભારતના સંરક્ષણ ક્ષેત્રને નવા સન્માન સાથે જોઈ રહ્યું છે. શ્રી સિંહ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ હિસાબ વિભાગ DAT નિયંત્રકોના સંમેલનને સંબોધી રહ્યા હતા.
हमारा डिफेंस एक्सपेंडिचर कुछ ऐसा होना चाहिए जिसमें सिर्फ हमारा बजट न बढ़े बल्कि उस बजट का राइट डिप्लॉयमेंट एट द राइट टाइम फॉर द राइट ऑब्जेक्टिव भी उतना ही जरूरी हो. आज हमारे डिफेंस सेक्टर की ओर पूरी दुनिया की निगाहें हैं. ऑपरेशन सिंदूर के दौरान जो हमने शौर्य दिखाया है हमारे सेना के जवानों ने, उसके बाद हमारे इंडिजिनस प्रोडक्ट की ग्लोबल डिमांड और बढ़ रही है.
3 દિવસના સંમેલનનો વિષય સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર દ્વારા નાણાકીય સલાહ ચૂકવણી હિસાબ પરીક્ષામાં ફેરફાર છે. સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ક્ષેત્રમાં આવી રહેલા પરિવર્તનનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને આપ્યો. શ્રી સિંહે કહ્યું, મોટાભાગની આયાત કરનારા સાધન હવે ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતના ઉદ્યોગોની વૈશ્વિક માંગમાં પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ અને નિકાસ તથા નવીનતામાં મોટી ભૂમિકા ભજવવી જોઈએ તેમ શ્રી સિંહે ઉમેર્યું. દેશમાં આગામી વસ્તી ગણતરી દરમિયાન સ્વગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે. આ પોર્ટલ વસ્તી ગણતરી 2027ના બંને તબક્કા માટે ઉપલબ્ધ રહેશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં મોબાઇલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરાશે. ગણતરીકારો અને નિરીક્ષકો માહિતી સંગ્રહ માટે તેમના મોબાઇલનો ઉપયોગ કરશે. વસ્તી ગણતરી 2027 માટે ગયા મહિને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના ગેઝેટમાં તેની સૂચના ફરીથી પ્રકાશિત કરવા અને વસ્તી ગણતરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા જણાવાયું છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા ખાતરની ખરાઈ નક્કી કરવા વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાધનો પર વિચાર કરવા પર ભાર મૂક્યો. નવી દિલ્હીના પૂસા પરિસર ખાતે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICARની 96મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા શ્રી ચૌહાણે કૃષિ ક્ષેત્રે નવીનતા, ટકાઉ વિકાસ અને ખેડૂત કલ્યાણ સંબંધિત વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. રાષ્ટ્ર નિર્માણમાં ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરતા શ્રી ચૌહાણે ભારપૂર્વક કહ્યું, હવેથી સંશોધન માત્ર પ્રયોગશાળામાંથી જ નહીં પરંતુ ખેડૂતના ખેતરમાંથી પણ નક્કી થશે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, કેન્દ્ર સરકારે ખાણકામ ક્ષેત્રના વિકાસ, લોકકલ્યાણ તથા પર્યાવરણ સંરક્ષણ માટે અનેક મહત્વના પરિવર્તન કર્યા છે. શ્રી રેડ્ડીએ આજે રાજસ્થાનના જયપુરમાં 7 અને 5 સ્ટાર રેટિંગ પ્રાપ્ત ખાણોના સન્માન સમારોહને સંબોધન કરતા આ વાત કહી. શ્રી રેડ્ડીએ કહ્યું, સરકારની નીતિઓમાં ખાણોની આસપાસ રહેતા લોકો અને ખાણોમાં કામ કરતા શ્રમિકોના હિતની સલામતી પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ઇરાકમાં ગુફામાં શોધખોળ દરમિયાન મિથેન ગેસના સંપર્કમાં આવવાથી 12 તુર્કીના સૈનિકોના મોત થયા છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, ગઈકાલે તપાસ કામગીરી દરમિયાન ઓછામાં ઓછા 19 કર્મચારીઓ ગેસના સંપર્કમાં આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમાંથી 12 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. મંત્રાલયે જણાવ્યું, મૃતક સૈનિકો મે 2022માં ઇરાકમાં કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીના આતંકવાદીઓ સામેના એક સૈન્ય અભિયાન દરમિયાન જીવ ગુમાવનાર એક સૈનિકનો મૃતદેહ શોધી રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈપણ દેશે પોતાના સ્વાર્થ માટે ટેકનોલોજીનો ઉપયોગ હથિયાર તરીકે ન કરવો જોઈએ. બ્રાઝિલમાં બ્રિક્સ સંમેલનના બીજા દિવસે આજે પર્યાવરણ, COP30 અને વૈશ્વિક આરોગ્ય પર એક સત્ર યોજાશે. સંમેલન બાદ પ્રધાનમંત્રી મોદી બ્રાસિલિયા માટે રવાના થશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના 3 સ્તંભમાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ઓપરેશન સિંદૂર બાદ સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં વધારો થયો અને દેશમાં આગામી વસ્તી ગણતરીના બંને તબક્કામાં સ્વગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ હશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.